भवसंभव भीति भेदनम सुख संपद करुणा निकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिराननाम्बुजम पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्तये। त्वं सुकांत व्रतम कांतम त्वं कांतम सर्वदोगतम त्वं गते द्वेगदेवत्वं त्वं वंदे भक्तिकासुतम्। सर्व अवतारी सर्व कारणना कारण अपना सौना मोक्षदाता इष्टदेव भगवान श्री स्वामीनारायण स्वामीनारायण संप्रदाय दक्षिण विभाग अधिष्ठाता देव वड़तालवासी श्री लक्ष्मीनारायण देव हरिकृष्ण महाराज की छत्र छाया में समस्त धर्मकुड़ाश्रित संतो हरिभक्तों ने अमरा हेतुपूर्वक जय स्वामीनारायण। वाला भक्तों भारतीय सनातन वैदिक संस्कृति अने अपना सनातन धर्मोए जीवात्मा ने परम सुखनी प्राप्ति केम थाय भगवान ना धामनी प्राप्ति केम थाय अने जीवात्मा ने आ संसारूपी मोहमायाना बंधन थी केम मुक्ति मळे एवो शुभ संदेश ए आपणने शास्त्रों द्वारा आपेलो छे। अनंत जीवात्मा ए आ सिद्धांत ने अनुसरीने ए पोताना आत्मकल्याण ने साध्य करी चुक्या छे अने आवनार दिवसोनी अंदर भविष्यनी अंदर पण अनंत जीवात्मा ए भगवान श्रीहरि द्वारा स्थापित भागवत आदि धर्म सत्शास्त्रोना जे सिद्धांतों एने अनुसरीने पोतानो आत्मकल्याण करी शकशे। भगवान श्रीहरिए पण आ दिव्य परंपरा ने सामान्य जन समुदाय सुधी पहोंची शके एटला माटे जे ए सनातन वैदिक शास्त्रोना जे सिद्धांतों एने सरल भाषानी अंदर એ જીવાત્માને સમજાવ્યા છે। આ સંસારની અંદર જીવાત્માને મુક્ત થવામાં જો કોઈ મુખ્ય અવરોધ બનતું હોય તો એ આ સંસાર આ દેહ દેહના સંબંધી અને દેહના સંબંધનું સુખ એને મોટું વિઘ્ન બનતું હોય છે। કારણ કે સહજરૂપે જીવાત્માને જ્યાં સુધી એ દેહાભિમાનની અંદર રહેલો છે અથવા કે દેહાવસ્થાની અંદર રહેલો છે જ્યાં સુધી સંપૂર્ણ સત્ય જે સનાતન જ્ઞાન છે એની પ્રાપ્તિ નથી ભગવાનનો મહિમા જ્યાં સુધી સમજાતો નથી ત્યાં સુધી એ જીવાત્મા સહજ પ્રકૃતિએ કરીને એ વિષયાસક્ત રહે છે એ દેહના સંબંધી આસક્ત રહે છે અને એટલા માટે એને મુખ્ય બંધનનું કારણ બને છે। ભગવાન શ્રીહરિએ પણ સમજણ દ્વારા જ્ઞાન દ્વારા કેવી રીતે આ બંધનથી નિર્લેપ રહેવાય અને જીવાત્મા પોતે શાશ્વત સુખની અનુભૂતિ કરવા માટે કેવા લક્ષણ અને ગુણ ગ્રહણ કરવા જોઈએ એવો સુંદર જે ઉપદેશ એ વચનામૃત દ્વારા આપેલો છે આપણે આવા જ એક વચનામૃતનું આજે વાંચન કરીએ અને આપણા હૃદયની અંદર આપણે એવો નિર્મળ ભાવ ઉત્પન્ન કરીએ કે જે ભાવે કરીને આ જગતરૂપી સંસારરૂપી જે વિષય અને એના જે સંબંધિત જે આપણને બંધનો એ બંધનોથી આપણી મનની વૃત્તિ મુક્ત થાય અને ભગવાનના સ્વરૂપની અંદર આપણી મનની વૃત્તિ સ્થિર થાય એ રીતે આપણે ભગવાનના ધામના અધિકારી બની શકીએ એવી સુંદર પ્રાપ્તિ આપણને થાય એવા ભાવ સાથે આપણે વચનામૃતનું વાંચન કરીએ। સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે। સંવત 1876ના પોષવદી 13ને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષની હેઠે ઓટા ઉપર ઢોલિયો ઢળાવીને બિરાજમાન થયા હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ધોળા અને પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા। વાલા ભક્તો આવો આપણી મનની વૃત્તિઓને આપણે એ દરબારગઢમાં લઈ જઈએ। વાસુદેવ નારાયણનો જે ઓરડો એની સન્મુખ જે દરબારગઢની અંદર મધ્યમાં જે લીમવૃક્ષ છે એ લીમવૃક્ષના પાસે જે ઓટો એની ઉપર મહારાજ ઢોલિયો ઢાલી અને બિરાજમાન છે। સર્વ શ્વેત વસ્ત્ર મહારાજે ધારણ કર્યા છે અને કંઠને વિશે ધોળા અને પીળા પુષ્પના હાર ધારણ કર્યા છે અને બે કાન ઉપર ધોળા પુષ્પના ગુચ્છ ઘોસ્યા હતા અને પાગને વિશે પીળા પુષ્પના તોરા લટકતો હતો અને કર્ણિકારના રાતા પુષ્પનું છોગલું મૂક્યું હતું। મહારાજને મસ્તકને વિશે જે પાગ રહેલી છે તેમાં જે કર્ણિકા એટલે કે જે એક પ્રકારના ચંપાનું ફૂલ આવે છે કનક ચંપો જેને કહે છે જેનો કલર થોડો રાતો હોય ચંપા અનેક પ્રકારના આવે છે ચંપાના ફૂલ શ્વેત પણ આવે છે નાગચંપો પણ આવે છે મુક્તકુંજ ચંપા નામનો ચંપાનું ફૂલ પણ આવે છે, એટલે એની અનેક પ્રજાતિ છે. એમાં એક લાલ કલરના જે ચંપાના ફૂલ આવે, કનક ચંપો જેને કહીએ છીએ, કર્ણિકાર એ સંસ્કૃત શબ્દ છે, એટલે એ લાલ ચંપાના જે પુષ્પ એનો જે ગુચ્છ એ મહારાજે માથાની અંદર એટલે પાગને વિશે એ કોષ્યો હતો. અને જમણા હાથના વિશે ધોળા પુષ્પનો દડો ફેરવતા હતા મહારાજના દક્ષિણકરણની અંદર. મહારાજે જે પુષ્પનો ગુચ્છ જે ગોળાકારની અંદર હતો, થોડો કોળ દેખાતો હતો એવો પુષ્પ એ મહારાજ હાથમાં એ ફેરવતા હતા. એવી રીતની શોભાને ધારણ કરતા ને પોતાના ભક્તજનને આનંદ ઉપજાવતા થકા બિરાજમાન હતા. અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. એ ભગવાનનું સુહામણું જે દિવ્ય સ્વરૂપ એ કેવું લાગતું હતું, મનમોહક એવી રીતે શોભા ધારણ કરતા મહારાજે એ શોભાને ધારણ કરી, એટલે અતિ શોભાયમાન એ મૂર્તિ મહારાજની ત્યારે લાગતી હતી. એવી જે સુંદર મૂર્તિ, એના દ્વારા ભક્તજનોને હૃદયની અંદર શાંતિ અને આનંદની અનુભૂતિ થતી, એટલે પોતાના જે સન્મુખ બિરાજમાન જે સંતો અને ભક્તો હતા એને ભગવાન પોતાની મૂર્તિના દર્શનનું સુખ આવી રીતે આપતા, અને એ સભાની અંદર મુનિ તથા દેશ દેશના હરિભક્તો એ બિરાજમાન હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેણે સંસાર મૂક્યો ને ત્યાગીનો ભેખ લધ્યો. વાલા ભક્તો, સંસાર બે રીતે મુકાય, એક જ્યારે જીવનયાત્રા પૂર્ણ થાય ત્યારે શરીર મૂકી અને જીવાત્મા જ્યારે ગતિ કરે છે ત્યારે પણ આપણે એમ કહીએ છીએ કે આને સંસારનો ત્યાગ કર્યો. પણ અહીંયા જે મહારાજે વાત સમજાવી છે એ શરીરનો ત્યાગ નથી, એ મનની વૃત્તિથી વ્યવહાર અને સંસારનો ત્યાગ, એટલે વ્યવહારિક જે સંબંધો છે એનો ત્યાગ છે. એટલે જેણે સંસાર મૂક્યો એટલે પોતાના કુટુંબ પરિવાર ધન સંપત્તિ માન મોટપ વિષય વાસના વ્યવહાર વગેરે એ તમામનો જે મોહ છે એ મોહનો ત્યાગ કર્યો છે, એને એ જે વૃત્તિ એ કરીને એ સંસારમાંથી એ પોતે નિર્લેપ થયો છે અને સંસારનો એ રીતે ત્યાગ કર્યો છે અને ત્યાગીનો ભેખ લીધો છે. અર્થાત કે જીવ બે પ્રકારના રહેલા છે, બે પ્રકારના આશ્રમો આપણા શાસ્ત્રોએ બતાવ્યા છે, ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમ. ગૃહસ્થાશ્રમ એ પણ માર્ગ ભગવાન સુધી લઈ જાય છે, ત્યાગાશ્રમનો માર્ગ પણ જીવાત્માને ભગવાન સુધી લઈ જાય છે, પણ બંનેમાં ભિન્નતા શું રહેલી છે બહુ સુંદર અહીં આપણે વ્યાખ્યા સમજવા જેવી છે કે જેને વ્યવહાર માર્ગમાં રૂચિ નથી એવો જે જીવ છે, ભગવાનની ભક્તિ કરવી છે, એ વ્યવહાર માર્ગમાં જો લિપ્ત રહે તો એનું મન ઉચાટ રહે, એનું મન ત્યાં સ્થિર ન રહી શકે, અને સ્થિર મન ન હોય ત્યારે એ ભગવાનની ભક્તિની અંદર એ એકાગ્ર મન નથી કરી શકતો. એટલે એવો જે જીવ છે એના માટે ત્યાગાશ્રમની વ્યવસ્થા આપણા શાસ્ત્રોએ કરી છે કે ત્યાગાશ્રમમાં રહી વ્યવહાર માર્ગથી પરિવારવાદથી એ વિલપ્ત રહીને એ ભગવાનની ભક્તિ એ કરી શકે. અને જે જીવને વ્યવહાર માર્ગ નડતો નથી અથવા તો વ્યવહાર માર્ગની અંદર એને કોઈ એવી અરુચિ જેવું નથી, તો એવો વ્યક્તિ ગૃહસ્થાશ્રમમાં રહીને પણ ભગવાનનું ભજન કરી શકે છે અને ભગવાનના ધામ સુધી જઈ શકે છે. પણ અહીંયા જે મહારાજે દ્રષ્ટાંતને જે વાત લખી છે એ વાત મહારાજે એ રીતે લખી કે જેણે સંસાર મૂક્યો છે એટલે શરીરથી સંસારનો ત્યાગ કર્યો છે અને ત્યાગીનો ભેખ લીધો છે અને તેને પરમેશ્વરના સ્વરૂપમાં વિના અસત પદાર્થમાં પ્રીતિ રહે છે. આ જીવે શરીરે કરીને વ્યવહારનો ત્યાગ કર્યો છે, સગા સંબંધીઓનો ત્યાગ કર્યો છે, કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો છે, પણ ભગવાનના સ્વરૂપ વિના જે અસત પદાર્થ, અસત પદાર્થનો અહીંયા અર્થ જો સમજવો હોય તો પહેલા સતનું સ્વરૂપ આપણે સમજીએ, તો સતનું સ્વરૂપ શાસ્ત્રોએ કીધું છે કે જે સતત હોય, સત એટલે જે અવિચલ હોય, જે અચળ હોય, નિત્ય હોય, શાશ્વત હોય, અખંડ હોય, નિરંતર હોય, અપરિવર્તનશીલ હોય, જેમાં અધિક કે ન્યૂનતા નથી થતી અને જે એક સરખું સમાન રીતે વર્તે છે એવું એક સરખું જે સ્વરૂપ એને સત કીધું છે. અને એવું સ્વરૂપ આપણા શાસ્ત્રોએ જે પ્રતિપાદિત કરેલું છે એવું આ સંસારની અંદર જો બ્રહ્માંડની અંદર આ ત્રિભુવનની અંદર જો કોઈ એવું તત્વ હોય તો એ પરમેશ્વર નારાયણનું તત્વ છે. અર્થાત કે ભગવાનનું એક જ એવું તત્વ છે જેને સત શબ્દથી આપણે સંબોધી શકીએ છીએ, કે જે શાશ્વત રહેવાનું છે, અવિરત રહેવાનું છે. પછી ભાગવત આદિ ધર્મ જે છે, જે ભગવાને સ્થાપિત શાસ્ત્રો અને જે ભગવાને સ્થાપિત ધર્મો જેની અંદર પણ જે નિર્વિકાર રહે છે એવા જે શાસ્ત્રો એ પણ સત શબ્દથી આપણા શાસ્ત્રોએ ઓળખાયેલા છે. તો એવા જે સત પદાર્થ છે જે શાશ્વત સુખને આપનારા છે, જે કલ્યાણને કરનારા છે, એવા પદાર્થોથી ઇતર એના સિવાય અન્ય જે પદાર્થો છે જેને અસત પદાર્થ કીધા, પછી એ સાંસારિક હોય, વ્યવહારિક હોય, દેહ સંબંધી હોય, દેહના સગા સંબંધી હોય, માન સંબંધી હોય, અંતઃશત્રુઓ સંબંધી હોય, કોઈપણ પ્રકારના પદાર્થો હોય, તે વિષયવાસના જેને આપણે શાસ્ત્રોની અંદર કીધી છે એવા અસદ પદાર્થોમાં જેને પ્રીતિ રહે છે કેવો ભક્ત છે? તો અહીંયા મહારાજે શબ્દ પ્રશ્નની અંદર સ્પષ્ટતા કરી, મહારાજ કે સંસાર મૂક્યો છે અને ત્યાગીનો ભેગ લીધો છે. અહીંયા દ્રષ્ટાંત મહારાજે ત્યાગીઓનું આપ્યું છે એટલે ત્યાગીઓ માટે વિશેષ કરીને આ નિયમ લાગુ કરે, પણ આમાંથી જે સિદ્ધાંતનો સાર નીકળે છે એ આપણે ગૃહસ્થને પણ જીવનની અંદર ઉપયોગી બની શકે છે. પણ અહીંયા વચનામૃતની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મહારાજે ત્યાગીઓના માટે વિશેષ કરીને આ વાત સમજાવી છે કે સમજણ કેવી હોય કે જેથી કરીને ભગવાનના સ્વરૂપની અંદર જીવાત્મા એકાગ્ર મન કરી શકે, એના માટે અહીંયા મહારાજ દ્રષ્ટાંત આપે છે. તો મહારાજે કીધું, જેણે સંસાર મૂક્યો હોય ને ત્યાગીનો ભેગ લીધો હોય ને તેને પરમેશ્વરના સ્વરૂપ વિના, ભગવાનના સ્વરૂપ વિના, એટલે ભગવાનના સિવાય, ભગવાનની ઇતર કોઈ પણ જે પદાર્થ અસદ પદાર્થ છે તેમાં પ્રીતિ રહે છે તેને કેવો જાણવો? મહારાજ પ્રશ્ન અહીંયા પૂછ્યો કે તેને કેવો જાણવો. કદાચ દેહ કરીને એને સંસારનો ત્યાગ કરી દીધો, શરીરનોથી એને ઘર પરિવાર સંસાર કુટુંબ પોતાની સંપત્તિ વગેરેનો ત્યાગ કર્યો છે, પણ મનથી હજુ એમાં પ્રીતિ રહેલી છે. એવી રીતે જેને પ્રીતિ રહી છે અને ભગવાનમાં એને પ્રીતિ નથી, ભગવાન સિવાયના પદાર્થોમાં પ્રીતિ છે, એવો જે જીવ છે એને કેવો જાણવો? તો જેવા મોટા સાહુકાર હોય પછી મહારાજ એની વ્યાખ્યા સમજાવે છે કે એને કેવો જાણવો. એટલે અહીંયા મહારાજ સમજાવે છે તો જેવો મોટો સાહુકાર હોય, સાહુકાર એટલે પોતાના સદકર્મથી, આ વ્યાખ્યા નીચેનું આગળ પ્રાસ આપણે બેસાડીએ તો આ સાહુકારનો શબ્દ આપણે અહીંયા સમજીએ. આમ સાહુકારનો અર્થ થાય, શાસ્ત્રોની અંદર શબ્દના અનેક અર્થો બતાવ્યા હોય તો સાહુકારનો એક અર્થ થાય વેપારી, સાહુકારનો એક અર્થ થાય કે સાધુવાદી, સાહુકારનો એક અર્થ થાય કે જે કોઈ પણ પ્રકારના દોષ રહિત હોય એને સાહુકાર કીધો. અહીંયા આગળ મહારાજે જે શબ્દ વાપર્યો છે, મોટો સાહુકાર હોય એટલે જે માણસે પોતાના સત્કર્મ અને પુણ્યકર્મના ફળ સ્વરૂપે ધન સંપત્તિ, યશ વૈભવ અને સમૃદ્ધિ કમાણી હોય. અહીંયા પણ જે સાહુકારનો શબ્દ છે એ પણ એના અર્થમાં જ છે કે જે સત્કર્મ દ્વારા જેને યશ સંપત્તિ કે જે પોતાની કીર્તિ, દુષ્કર્મ આચરીને સંપત્તિ જેને કમાણી હોય એને સાહુકાર શબ્દ ન વપરાય, એને ધનવાન કહેવાય. એને કદાચ મોટો માણસ, માન મોટપ સંસારની મળી હોય તો એને મોટપ કહેવાય, પણ એને સાધુ પુરુષ ન કહેવાય. અહીંયા સાહુકારનો અર્થ સત્કાર્ય સાથે સંબંધિત છે. એટલે મહારાજે કીધું, જેવો મોટો સાહુકાર માણસની આગળ કંગાળ માણસ હોય તો સાહુકાર કેવી રીતે સમજવો? તો પોતાના સત્કર્મ અને પુણ્યકર્મના ફળ સ્વરૂપે ધન સંપત્તિ, યશ વૈભવ અને સમૃદ્ધિએ યુક્ત હોય. પણ અહીંયા સત્કર્મ ને આધી એટલે આ નીતિ અને અધર્મ, અનીતિ અને અધર્મથી ભેગી કરેલી સંપત્તિ માટે નથી. અહીંયા આગળ સત્કર્મ જે પણ હોય, પોતાનું યશ કીર્તિ પણ હોય, માન મોટપ હોય કે ધન સંપત્તિ હોય, પણ સત્કર્મો દ્વારા જેને પ્રાપ્ત કરી હોય એવો જે સદાચારી જે વ્યક્તિ હોય અને સુખી પણ હોય, દરેક રીતે વ્યવહારિક પણ સુખી હોય, આર્થિક પણ સુખી હોય અને જ્ઞાનની દ્રષ્ટિએ, ભક્તિની દ્રષ્ટિએ, સત્સંગની દ્રષ્ટિએ પણ એ મોટો હોય, એવો જે મોટો સાહુકાર હોય એની આગળ કંગાળ માણસ હોય. કંગાળ એટલે કે જે વ્યક્તિની પાસે આવી સંપત્તિ નથી એ કંગાળ છે, તેવો જાણવો. એટલે દરિદ્ર છે, દીન છે, કોઈના ઉપર પરાધીન છે એવો વ્યક્તિ, એ વ્યક્તિ કંગાળ છે. એવો કંગાળ એને સાદા શબ્દોમાં સમજીએ તો ભિખારી છે. જેમ સત્કર્મની આગળ દુષ્કર્મ આચનાર પછી ગમે તેટલી મોટા હોય તો પણ એ ભિખારી છે. મહારાજે આગળ એક વચનામૃતમાં સમજાવ્યું કે મોટું કોણે કહેવાય? તો જે પોતાના કલ્યાણનો દાખલો કરે છે એ સત્સંગમાં મોટો છે. એ રીતે મહારાજ અહીંયા સમજાવે છે. અને બીજો વ્યવહારે કરીને પણ મોટો હોય તો પણ મહારાજ કે મોટો થતો નથી. અહીંયા પણ મહારાજનો ભાવ એવો છે કે જેવો મોટો સાહુકાર માણસની આગળ કંગાળ માણસ હોય તેવો જાણવો. પછી એની મહારાજે વ્યાખ્યા સમજાવી, જેમ કંગાળ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન હોય, મળતું હોય ને ઉકરડામાંથી દાણા વિને ખાતો હોય. વ્યવહારિક દ્રષ્ટિએ જુઓ તો જે ગરીબ ભિખારી અવસ્થાની અંદર આર્થિક રીતે આપણે જોઈતા હોઈએ કે જેને ખાવા અન્ન નથી મળતું, પહેરવા કપડાં નથી મળતા, પછી એ ફાટલા તૂટલા કપડાં પહેરી અને એ ઉકરડા ફેંકતો હોય, એમાંથી વીણી ખાતો હોય, દાણા વીણીને ખાતો હોય. એ દ્રષ્ટાંતને ધ્યાનમાં રાખીને જો સિદ્ધાંતને સમજીએ તો અહીંયા આગળ મહારાજે એવું કીધું કે જેમ કંગાળ માણસ હોય ને પહેરવા વસ્ત્ર ન હોય. આધ્યાત્મિક ક્ષેત્રની અંદર વસ્ત્ર કયા છે? કપડાં માત્ર, આ કપડાં જે આપણે પહેરીએ છીએ એ વસ્ત્ર આધ્યાત્મિક ક્ષેત્રમાં નથી, શરીર સંબંધી છે. પણ આ દ્રષ્ટાંત દ્વારા જે સિદ્ધાંત સમજવાનો છે એવો છે કે સદાચાર રૂપી વસ્ત્ર, પુણ્યના આચરણ, જે સત્કર્મ રૂપી ધર્માચરણ રૂપી વસ્ત્ર એને ધારણ કર્યું હોય અને એવું ધારણ કરવા મળતું નથી અને ઉકરડામાંથી દાણા વીણી ખાતો હોય, એટલે જેમ ભિખારી માણસને ઉકરડામાંથી દાણા વીણીને એમાં જ એને સુખ માણતો હોય અથવા તો એમાં જ એ સુખ સમજવા માટે બદ્ધ થયો હોય, પરવશ હોય, એની પાસે બીજો વિકલ્પ નથી અને એની પાસે બીજો આધાર પણ નથી, એટલે પછી ઉકરડામાંથી દાણા વીણીને ખાય છે. એવી જ રીતે જે જ્ઞાનની, સત્ય અને ધર્મના માર્ગથી જે ચૂક્યો ભટક્યો એવો જે જીવાત્મા છે એ શું કરે છે, તો જગતરૂપી જે વિષયરૂપી જે ઉકરડો છે એમાંથી પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરે છે. એટલે જે જગતના તુચ્છ મલિન વિષયો છે એ વિષયરૂપી ઉકરડાને એ ભોગવે છે અને એના એને આહારને ભોગવે છે. ઇન્દ્રિયો એવો આહાર ભોગવે છે, વિષય સંબંધી જે સુખ છે એ માત્ર જગતના વિષય સંબંધી સુખે કરીને એ આહાર ભોગવે છે, અર્થાત એને ભગવાનના શાશ્વત સુખનો આહાર મળતો નથી, એટલે કંગાળ છે. શાહુકાર કોણે કીધો? કે જેને એ પ્રાપ્તિ થઈ છે, જેને ભગવાન જે સદાચારની જે આચરણ કરે છે, જે ધર્માચરણ કરે છે, ભગવાનની ભક્તિ કરે છે અને એને કરીને જે ફળ, પુણ્ય ફળના સ્વરૂપ સ્વરૂપે જેને યશ કીર્તિ ધન સંપત્તિ વગેરે વૈભવ મળ્યા છે અને એ રીતે સુખી પણ છે, તો એવો સુખી જીવાત્માની આગળ જે વ્યક્તિ ભગવાનનું ભજન નથી કરતો, ધર્માચરણમાં નથી રહેતો, ભગવાનની બાંધેલી મર્યાદામાં નથી રહેતો, એટલે કે નિર્વસ્ત્ર છે, એને એ વસ્ત્ર પહેર્યા નથી અને જેમ જગતના માત્ર ઉકેડા, વિષયરૂપી જે ઉકેડા છે, જે તુચ્છ મલિન જે વિષયો છે, બંધન કરતા વિષયો છે, એ રૂપી ઉકેડા ફેંદે છે અને વિષયને ભોગવે છે, એમાંથી આહાર લે છે, એટલે દાણા વીણીને ખાતો હોય, તે પોતાને પાપી સમજે અને બીજા સહકાર લોક પણ તેને પાપી સમજે. મહારાજ અહીંયા સમજાવ્યું કે પોતાને પણ એટલું પછી રિયલાઇઝ થતું હોય કે મારા કંઈક કઠણ પ્રારબ્ધ છે, એક મારું કંઈક પૂર્વનું એવું પાપ કર્મ છે જેના કારણે મારી આવી અવસ્થા છે, એવું એને રિયલાઇઝ થતું હોય, પણ આપણે ત્યાં કહેવત છે પાછળથી પછતાવાનો કોઈ અર્થ રહેતો નથી. એટલે જ્યારે જાગૃત થઈને જ્યારે ખબરદાર થવાની જરૂર હતી ત્યારે આપણે એ સાવધાન થયા નહીં, ખબરદાર થયા નહીં, અને જ્યારે વિષયાસક્ત, જ્યારે પોતાની ઇન્દ્રિયોને બહેકાવવા દીધી, જ્યારે આપણે પોતાના મનને કંટ્રોલ કાબૂમાં ન કર્યો અને આપણે વિષયની પાછળ, આપણે વાસનાની પાછળ આપણે આધીન થયા ત્યારે આપણે એ વિચાર વિવેક રાખ્યો નહીં. એટલે મહારાજ કહે છે તે પોતે પણ એમ સમજે કે પોતાને પાપી સમજે અને બીજા સાહુકાર લોક પણ તેને પાપી સમજે છે. મહારાજ કે બીજા પણ જે જોનારા છે, સાહુકાર એટલે જે સમૃદ્ધિ, જે સમજણવાળા છે, જેને આવા સત્કર્મ કર્યા છે, જે એને અનુસરે છે, એને પણ એવી દયા આવે અને વિચારે કે આણે પાપ કર્યા છે માટે એને અન્નવસ્ત્ર મળતું નથી. જેમ કોઈ ભિખારી અથવા તો એવો ગરીબ અવસ્થાની અંદર રહેલો જે જીવ છે એને પોતાના પૂર્વના જે કર્મ સ્વરૂપે, ફળ સ્વરૂપે જેમ અત્યારે આ દરિદ્રતાની પ્રાપ્તિ થઈ છે, એમ એ જીવને પણ એના કોઈ પાપકર્મ હોય એના ફળ સ્વરૂપે એને ભગવાનમાં પ્રીતિ થતી નથી, સત્કર્મ થતા નથી, ધર્માચરણ થતું નથી, મળતું નથી. તો પોતાને પણ અહેસાસ થાય કે કંઈક તો પાપકર્મ થયા છે કે આ દુઃખ આવ્યું છે, એને પોતાને પણ એવો અહેસાસ થાય અને બીજાને પણ દેખાય કે આને કંઈક પ્રારબ્ધ કંઈક અને કઠણ છે કે તે આને આ દુઃખ ભોગવે છે, એવું બીજાને પણ દેખાય, એટલે દેખીતી રીતે આપણને ખ્યાલ આવે કે આને આપણી વાલા ભક્તો મનુષ્ય સ્વભાવને પ્રકૃતિ છે ને બહુ વિચિત્ર છે. આ વસ્તુ આપણે જાણવા જેવી, સમજવા જેવી છે કે ઘણી વખત આપણે જોઈએ છીએ, આપણે બધાના જીવનમાં અનુભવ થયા હશે, આપણે બધાએ પોતાના પૂર્વજોને, વડીલોને મરતા જોયા છે, પણ છતાંય આપણે મૃત્યુને સત્ય માની શકતા નથી. આપણે બધાએ જોયું છે કે આપણા વડીલો સંસારમાંથી કંઈક એક રૂપિયા ભાર પણ કંઈક ધન સંપત્તિ લઈ જઈ શકે નથી, પણ છતાંય સંસારનો એક ક્રમ છે કે આપણે એ માત્ર પૈસાની પાછળ અથવા તો જગતના માન મોટપની પાછળ આપણે આંધળી દોટ મૂકીએ છીએ. આપણે એમાંથી વસ્તુ, વાસ્તવિકતા, હકીકતને, જે સત્ય છે એને આપણે સ્વીકારીને ગ્રહણ કરી શકતા નથી, એ સહજ આપણી અજ્ઞાનતા છે. મહારાજ કહે છે કે તે રીતે એને અન્નવસ્ત્ર મળતું નથી, તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદી પદાર્થ તેને ભેળા કરીને રાખે. અહીંયા મહારાજે પુનઃ એક વખત ત્યાગી શબ્દ વાપર્યો. પુનઃ હું વાલા ભક્તો આ સ્પષ્ટીકરણ કરું કે દ્રષ્ટાંત વચનામૃતમાં ત્યાગી માટે આપેલું છે, એટલે ત્યાગીઓને વિશેષ કરીને પાળવા જેવું છે, પણ ગ્રહસ્થોએ પણ એમાંથી બોધ લેવા જેવો છે કે જેથી કરીને આપણું જે મન છે એ જગત સંબંધી વિષયોની અંદર ન બંધાય અને આપણું મન પણ ભગવાનમાં સ્થિર થાય. પણ ત્યાગીઓએ તો વિશેષ કરીને આ ધર્મ, નિયમ અને આ ખટકો એ રાખવા જેવો છે. તેને તેમ જે ત્યાગી થઈને સારા સારા પદાર્થ, વસ્ત્રાદિ પદાર્થને ભેળા કરીને રાખે. વચનામૃતમાં પણ મહારાજે આ વાત અહીંયા સુંદર રીતે સમજાવી, શિક્ષાપત્રીની અંદર અને ધર્મામૃત વગેરે ગ્રંથની અંદર પણ મહારાજે બહુ સુંદર વાત સમજાવી છે કે ત્યાગી હોય એને પોતાના સારા સારા પદાર્થ જો ન ગમતું હોય ને તો સહજ રીતે વ્યક્તિ એને ત્યાગી દે છે, એને તરછોડી દેશે, છોડી દેશે. પણ ગમતું હોય ને છૂટવું એ અઘરું છે, અને એમાં જયારે વિશેષ જગત સંબંધી હોય, શરીરના સુખ સંબંધી હોય ત્યારે જલ્દી એ છૂટતા નથી. એટલે અહીંયા મહારાજ કહે છે કે જે ત્યાગી થઈને, જેને ત્યાગાશ્રમ જેને સ્વીકાર્યો છે, ભેટ લીધો છે, એવા ત્યાગી થઈને જો સારા સારા જે વસ્ત્રાદિ પદાર્થ, આમ આ સારું વસ્ત્ર છે, આ સારી ગાડી છે, આ સારી આ સારો મોબાઈલ છે, આ સારું સાધન છે, આ સારું મકાન છે, મને આવવું જ જોઈએ, મને આવવું જોઈએ, એટલે એને વિષયની અંદર, એ પદાર્થની અંદર એને વધારે મહત્વ એને આપે છે. એવી રીતે તેને ભેળા કરીને રાખે છે. અને મહારાજે આપણા સંપ્રદાયના નિયમ પ્રમાણે ધન રાખવું પણ નહીં, રખાવવું પણ નહીં, એટલે કોઈને કોઈના નામે રખાવીને પછી ઉપભોગ પોતે કરતા હોય એવી રીતે પણ એનો ઉપયોગ ન કરવો, અને પોતાને થકી પણ રાખીને, ભેળા કરીને રાખવું એટલે પોતાનું કરીને રાખીને પણ એનો ઉપભોગ ન કરવો. અને તેની તૃષ્ણા પણ ઘણી રહે છે મહારાજ, કે કેવળ રાખે છે એટલું જ નહીં પણ એની તૃષ્ણા પણ રહે છે, એને રાખ્યાનો જીવ રહે છે, એને રાખ્યાનું જ એને મમત્વ રહેલું છે કે મારે આવું જ વસાવવું, મારે આવું જ વાપરવું. અને આજે આપણે સંસારમાં દેખાય છે કે વસ્ત્રથી ત્યાગી દેખાતા હોય, કપડાં પહેર્યાથી ભગવા કપડાં પહેર્યા હોય, કે જે જેના સંપ્રદાયના નિયમ પ્રમાણે જે વસ્ત્ર ધારણ કર્યા હોય, એવી રીતે વસ્ત્રથી ત્યાગી દેખાય. પણ વર્તન કેવું હોય, તો વર્તન, એનો ઠાઠ, એનો જે વૈભવ, એ ગૃહસ્થને ન હોય એવો રાખતા હોય છે, એવો વાપરતા હોય છે, એવી વસ્તુ વાપરતા હોય છે, પોતાના નામે સ્વતંત્ર પછી મિલકતો વસાવતા હોય છે, પોતાના નામને પછી પોતાના નામે કે પોતાના માધ્યમે કરીને કોઈના નામે રાખીને એ મોટા મિલકતો, પોતાની ગાડીઓ, પોતાના મકાન, એ મોંઘા ફોન, એવું વગેરે બધું વૈભવનું જે સાધનો છે, એ જગતના પદાર્થો છે, એને એ વાપરતા પણ હોય છે, રભેરા કરીને. આ સંસારમાં આપણે અત્યારે ઘણી વખત જોઈ શકીએ છીએ, તો તેવું વાપરતા હોય છે. અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ રહિત હોય છે. જે ખરેખર અંગ જે છે, જે ભગવાનની ભક્તિ માટે, આધ્યાત્મિક જે પ્રસિદ્ધિ માટે અને આત્યંતિક કલ્યાણ માટે જે અંગની જરૂર છે, એ કયું છે? ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, એ એની શોભા છે. અને એવી જે શોભા છે એનો ત્યાગ કરીને જે અશોભનીય છે, જે ઇચ્છનીય નથી, એવા જે પદાર્થો છે, જે રાખ્યા જેવા નથી એવા પદાર્થોને એ ભેગા પણ કરી રાખે છે, અને એની તૃષ્ણા પણ એની અંદર રહેલી છે, એમાં એની જીવની વૃત્તિ પણ એમાં રહેલી છે. અને એટલા માટે મેં પહેલા સંસાર મેં વાત કરી વચનામૃતમાં શરૂની અંદર, કે આપણે જયારે ત્યાગાશ્રમને જયારે સ્વીકાર કર્યો હોય, તો ત્યાગને ને કેવળ શરીરથી પણ મનથી પણ એ પદાર્થના, એ વિષયના, એ જે જગત સંબંધી, દેહ સંબંધી જે સુખ છે એનો ત્યાગ કરી એનો આહારનો પણ ત્યાગ કરવો. કારણ કે આહારના પોષણથી ઇન્દ્રિયોને પોષણ મળે છે. જેવો આહાર ઇન્દ્રિયો લેશે એવું મન, બુદ્ધિ, વૃત્તિ એની થવાની છે. એટલે એવા આહારનો પણ અહીંયા નિષેધ શાસ્ત્રોએ કર્યો છે કે એનો એનો યોગ ન રાખો, એનો સહવાસ ન રાખો. અને ગૃહસ્થ આશ્રમ માટે પણ જો એને રાખવાની મર્યાદા બતાવી છે, પણ મર્યાદા બતાવી છે. તમે સારી વસ્તુ, સારા કપડાં પહેરી શકો, સારી રીતે મકાનમાં રહી શકો ગૃહસ્થ, પણ એની મર્યાદા છે. એ મર્યાદામાં રહીને એ જે મર્યાદા ધર્મોએ બતાવેલી છે એ રીતે એનું વર્તન રાખીને, આપણે કદાચ સારું મકાન બનાવ્યું હોય ગૃહસ્થ આશ્રમ માટે, તો એ ગૃહસ્થ આશ્રમ માટે દોષ નથી. પણ એ મકાનની અંદર આસક્તિ થવી, વૈભવ અને અહંકાર આવી જાય એવી રીતે જો આપણે વર્તન કરતા હોઈએ, એમાં સાત્વિકપણો ન હોય, તો એ દોષરૂપ બને છે. માટે ગૃહસ્થ માટે જે ધર્મ મર્યાદા છે એ ધર્મ મર્યાદામાં રહી અને વિષય ભોગવાય. ત્યાગાશ્રમ માટે એ જે નિષેધ કરેલા વિષયો છે એ વિષયોથી એમને અલિપ્ત રહેવું, એવો અહીંયા શાસ્ત્રનો ભાવ છે. તેમ જે ત્યાગી થઈને સારા સારા જે વસ્ત્રાદિક પદાર્થ તેને ભેળા કરીને રાખે છે, અને તેની તૃષ્ણા પણ ઘણી રાખે છે, અને ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિએ રહિત હોય, એટલે કે એને ભગવાનની જે એકાંતિક ભક્તિ છે, જે ધર્મપાલન જે છે, અને જે વૈરાગ્ય જે છે, અને જે જ્ઞાન, એનાથી એ રહિત હોય, અથવા એની અંદર એને રૂચિ નથી, એની અંદર એને આસક્તિ નથી, એમાં એને પ્રીતિ નથી, એ પ્રીતિએ રહિત હોય, એવો જે ત્યાગી, તેને તો જે મોટા એકાંતિક સાધુ, મોટા એકાંતિક સાધુ, જો મેં પહેલા જે વ્યાખ્યા કરી અહીંયા આગળ સાર્થક થાય છે, કે મોટા એકાંતિક સાધુ, મોટા એકાંતિક કોણે કીધા? આપણા શાસ્ત્રોની અંદર બહુ સુંદર વ્યાખ્યા મહારાજે સમજાવી છે. ધર્મ, જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય જે યુક્ત હોય એવા જે સાધુ, એને મોટા સાધુ કીધા. બે પ્રકારના સાધુ આપણી સામે અહીંયા વચનામૃતમાં આવ્યા. એક જેને શરીરથી સંસારનો ત્યાગ કર્યો છે, ભેદ ધારણ કર્યો છે, પણ મનવૃત્તિ હજુ જગતના વિષય પદાર્થમાં જ રહેલી છે, હજુ એની આસક્તિ એ જગતના વિષય દેહના સુખ સંબંધી જ એના રહેલી છે અને ભગવાનની જે ભક્તિ ધર્મ મર્યાદા જે આજ્ઞાપાલન જ્ઞાન અને જે અભાવ જગતના વિષયોનો એવો વૈરાગ્ય એવું હજુ એને થયું નથી. અને બીજા જે સાધુ છે એ મોટા સાધુ કીધા, તો મોટા સાધુ કોણ? કે ધર્મ જ્ઞાન ભક્તિ એને વૈરાગ્ય યુક્ત હોય, એટલે પોતાના ધર્મની આચરણની અંદર રહેતા હોય, ભગવાને બાંધેલી જે મર્યાદા છે, ભગવાને કરેલી જે આજ્ઞાઓ છે, સત્શાસ્ત્રોએ જે આપણને વચનો કીધા છે એની અંદર અનુસરતા હોય, એ ધર્માચરણ કીધું. તો એવા આચરણને અનુસરતા હોય, ભગવાનની ભક્તિ કરતા હોય, ભગવાનની સેવાપરાયણ જીવન જીવતા હોય, જે પણ પોતાના હાથે કાર્ય કરતા હોય એ માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્નતાને અર્થે કરતા હોય, એવું જે ભગવાનની ભક્તિ સ્વરૂપ જે કાર્ય, અને ભગવાન રાજી ક્યારે થાય એની પણ વ્યાખ્યા આપણે અગાઉ વચનામૃતમાં સમજ્યા છીએ. ભગવાનને ગમતામાં રહીએ તો ભગવાન રાજી થાય, ભગવાનની આજ્ઞામાં રહીએ તો ભગવાન રાજી થાય, અને એવી યાજ્ઞામાં રહીને ભગવાનની જે સેવાપરાયણતા, ભગવાનની જે સેવા કરે, શુશ્રૂષા કરે, ભગવાનનું નામ સ્મરણ કરે, એવી પ્રકારનું જે ક્રિયા કરે એને ભક્તિ સ્વરૂપ કીધું છે. તો એવો ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્ય યુક્ત જેવા જે સાધુ હોય તે સાધુ છે તે કંગાલ માણસની પેઠે પાપીને જાણે છે. તેની આગળ જેની પાસે આવા ગુણ નથી, જે આને રહિત રહેલા છે, એને કંગાળની જેમ, પેલા ભિખારી જેમ હતા, જે જગતના વિષયોમાંથી જેમ કુકરડામાંથી દાણા વીણીને ખાતા હતા, એમ આ પણ જીવ એવો જ છે કે શરીરથી ભલે એને ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતો, તો ત્યાગાશ્રમનો ભેદ ધારણ કર્યો, પણ એ મન વૃત્તિ તો કેવી છે, જેમ સંસારરૂપી ઉકરડામાંથી જગતના વિષય, મલિન વિષય, તુચ્છ વિષય સંબંધી જે ઉકરડા છે એમાંથી એના આહાર લે છે, એમાંથી એ દાણા વીણીને ખાય છે, એવો પાપી છે. પાપી જાણે છે કેમ? જો એ પાપી છે તો એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ તેને વિશે પ્રીતિ નથી. મહારાજ કહે છે કે જો એ પાપી છે એટલે એને એવી સદબુદ્ધિ આવતી નથી અને ધર્મમાં પ્રીતિ નથી થતી, એની વૃત્તિ એ ભગવાનમાં સ્થિર રહેતી નથી, એ ભગવાનની એકાંતિક ભક્તિને અનુસરતો નથી, એને ભગવાનનું મહાત્મ જ્ઞાન નથી સમજાણું. કેમ? કે એના પાપકર્મ આડા આવે છે. એ પાપકર્મ કયા? આ એક જન્મના પાપકર્મની વાત નથી, વાલા ભક્તો, અનંત જન્મથી આપણે જીવાત્મા કર્મ કરે છે અને એમાં બંને પ્રકારના કર્મ થતા હોય, સત્કર્મ અને દુષ્કર્મ. જે સત્કર્મ છે એનું ફળ સ્વરૂપે સત્સંગ ઓળખાણો, પણ જે પાપકર્મ હતા એ કદાચ વિશેષ પ્રબળ હતા કે જેથી કરીને સત્સંગમાં આવ્યા પછી પણ સત્સંગમાં રહેવાનું નહીં, આ મોટું દુર્ભાગ્ય છે. એમ સંસાર છોડ્યા પછી પણ સંસાર છૂટ્યો નહીં, એ બહુ મોટું દુર્ભાગ્ય છે, ખોટ છે. મહારાજ અહીંયા સમજાવે છે, જો એ પાપી છે તો એને ધર્મ જ્ઞાન અને ભક્તિ તેને વિશે પ્રીતિ રહેતી નથી. એટલે કંઈક પાપકર્મ આડા એવા છે, એટલે સત સ્વરૂપ એવું જે ભગવાનનું અસદ સ્વરૂપ થયા ને, બાકીના પદાર્થ અસત કીધા, તો એવા અસદ પદાર્થોમાં પ્રીતિ થઈ છે, પણ સત સ્વરૂપ એવું જે ભગવાનનું સ્વરૂપ એને વિશે એને પ્રીતિ થતી નથી. કે ભગવાનના સ્થાપિત સંતો કે ભગવાન સંબંધી જે ક્રિયાઓ જેને ભક્તિ કીધી એ કરવામાં એને પ્રીતિ થતી નથી અને એમાં એને અનુરાગ પણ નથી. અને પરમેશ્વર વિના બીજા પદાર્થની અંદર પ્રીતિ થાય છે, અને પરમેશ્વરને મૂકીને જે પણ પદાર્થો છે, જે પણ વિષયો છે, જે પણ માન મોટપ છે, જે પણ ધન સંપત્તિ, જે પણ સુખ છે, ભગવાનને મૂકીને, એટલે અસદ સુખ, અસદ પદાર્થો એને વિશે એને પ્રીતિ છે. આવું ક્યારે થાય? કારણ કે પૂર્વના પાપ એને આડા આવ્યા છે. જીવ કેવો છે? તો એ પૂર્વ જે પાપકર્મ કરેલા છે એ પાપકર્મે યુક્ત છે, અને પાપકર્મ પ્રારોત બનીને એ સામે આવ્યું છે, માટે એને એવી સ્થિતિ થતી નથી. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેઉ બરોબર છે. મહારાજ કે ત્યાગીઓએ કેવી સમજણ રાખવી? કારણ કે આ સમજણ ન હોય ત્યાં સુધી એ સ્થિતિ થતી નથી. અહીંયા મહારાજે કીધું કે ભગવાનને સંબંધી જે ક્રિયાઓ છે, ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય, જે ભગવાનને રાજી કરવા માટે છે, જે ભગવાનને પામવા માટે છે, એમાં પ્રીતિ કર્યા સિવાય, એના પ્રીતિ ન કરતા એ જગત સંબંધી ઉકરડા સંબંધી જે વિષયો છે, ઉકરડા જેવા જે વિષયો છે, એ વિષયોની અંદર એ આહાર ભોગવે છે, એમાં તૃષ્ણા રાખે છે, એમાં આસક્ત થાય છે, એમાં બંધાય છે અને એને ભોગવે છે. એ પોતાના ભેળું કરીને પણ રાખે છે અને કોઈની પાસે રખાવીને પણ ભોગવતા હોય તો પણ આ બધા એ પાપી જીવના લક્ષણો છે. એવું કોણ કરે? પાપી જીવ હોય. અને વિશેષ કરીને તમે જ્યારે ગ્રહ સંસાર ત્યાગ કર્યો છે તો ત્યાગાશ્રમને માટે તો એ અશોભનીય છે, અને છતાંય જો એવું અશોભનીય કર્મ કરતા હોય તો એના માટે મહારાજ અહીંયા સ્પષ્ટપણે લખે છે કે તો પાપી જીવ છે. એવું કોણ સમજે? જેને આ જેને જ્ઞાન છે, જે ભગવાનનો એકાંતિક ભક્ત છે, જે મોટા સાધુ છે, જે આ સ્થિતિને પામેલા છે, એવા જે સાધુ છે એની આગળ એ કંગાળ છે. એમ સંસારની અંદર આપણે જન્મ મળ્યા પછી પણ આપણને મનુષ્ય શરીર મળ્યા પછી પણ આપણે મનુષ્ય ભાવને સાર્થક કરી શકતા નથી, કારણ કે ધર્મો હિ એષામ અધિકો વિશેષો, ધર્મેણ હિના પશુભિ સમાના. જે ધર્મ અને મર્યાદાઓ શાસ્ત્રોએ આપણને બતાવી છે એ આપણે એનું આચરણ કરી શકતા નથી, એટલે આપણે એ પશુવત આપણે જીવન જીવીએ છીએ. એટલા માટે મહારાજ અહીંયા કહે છે કે એને પરમેશ્વર વિના બીજા પદાર્થમાં પ્રીતિ થાય છે એ મોટો પાપી છે. અને જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેઉ બરોબર છે. એટલે અહીંયા મારા ભક્તો બહુ સુંદર વાત સમજવા જેવી છે. કચરો અને કંચન, એ કચરોની મૂલ્ય શું હોય અને કંચનનું મૂલ્ય શું હોય એ સહજ રીતે આપણે બધા સમજી શકીએ છીએ, પણ ત્યાગીઓ માટે આ સમાન છે. સમાન એટલા માટે કે આનો અર્થ એવો સમજવાનો થાય કે વિશેષ સુખની જે મહત્તા છે ને, કંચન, કંચન એટલે જે આધુનિક દુનિયાની દ્રષ્ટિએ જેની મૂલ્ય સમજ્યું છે, એવું જે દુનિયાનું જે સુખ છે, જગતનું જે સુખ છે, શરીર સંબંધી જે સુખ છે, માયિક જે સુખ છે, એવા માયિક જે સુખ છે એની મહત્તા એ ભગવાનની સન્મુખ, ભગવાનની સામે એ તુચ્છ કચરા જેવી છે, એવું સમજવાનું. જગતની દ્રષ્ટિએ કંચનની કિંમત વધારે છે અને કચરાની કિંમત તુચ્છ છે, પણ ભગવાનના જે ભક્ત છે એના માટે તો ભલે કંચન દુનિયાની દ્રષ્ટિએ મોટું હોય, ઇન્દ્રાદી લોકનું સુખ ભગવાનની દુનિયાની દ્રષ્ટિએ મોટું હોય, સ્વર્ગાદી લોકનું સુખ દુનિયાની દ્રષ્ટિએ મોટું હોય, પણ અક્ષરધામના સુખની આગળ, એ ભગવાનના સુખની આગળ એ તુચ્છ છે, એવો ભાવ એ સમજે સરખો. કચરાની કિંમત વધવાની નથી, પણ કંચનની જે કિંમત છે ને એને તુચ્છ થઈ શકે છે, એટલે સમભાવ લખ્યો. એટલે વિશેષ સુખની મહત્તા એ ભગવાન સિવાયના જે સર્વ તુચ્છ પદાર્થ હોય જેવા કચરો છે એવો એને લાગે. ભગવાન સિવાયના જે પણ પદાર્થ વિશેષ સુખ છે એ તમામ કચરા જેવા લાગે, એટલે બંને સરખા થઈ ગયા. પછી કંચન મળ્યાનો ગુમાન પણ ન થાય અને કચરો કદાચ હોય તો એની અંદર ઘૃણા પણ ન થાય. એટલે કે જેવો કચરો જગતનો કચરો છે એવો જ કંચન પણ એને એ સમાન ભાસે છે. એમ ભગવાન સિવાયનું જે પણ કંઈ સુખ છે, આ વાતવાળા ભક્તો બધાને સમજવા જેવી છે. ત્યાગીઓ માટે પુનઃ કહું છું કે ત્યાગીઓ માટે વિશેષ કરીને, કારણ કે એમને ઘર બહારનો ત્યાગ કરી, વ્યવહારનો ત્યાગ કરી, સંસારનો ત્યાગ કરી, કુટુંબ પરિવારનો ત્યાગ કરી, ધન સંપત્તિનો ત્યાગ કરી, માન મોટપનો ત્યાગ કરી અને ભગવાનને દાસ થવા માટે, ભગવાનને રાજી કરવા માટે જ્યારે ભેખ લીધો હોય તો એમને તો વિશેષ કરીને આ સમજણને દ્રઢ કરવી જોઈએ. પણ જગતમાં રહેલા જે ગૃહસ્થાશ્રમમાં રહેલા જીવ છે એ પણ જો પોતાની મર્યાદામાં રહીને વિશેષ સુખને ભોગવે, જે શાસ્ત્રોએ જે મર્યાદા કરી છે મર્યાદામાં રહીને વિશેષ સુખને ભોગવે, પણ એ બંધન થાય એવી રીતે વૃત્તિ ન રાખે, અને જો ભગવાનના સિવાયના તમામ પદાર્થો હોય એને કચરો અને કંચન એ સમ સમજે, એટલે કે કંચનની મહત્તા એ કચરા જેવી સમજે, એટલે જગતના વિશે સુખને પણ એ કચરા સમાને ગણે તો જ એની અંદર આસક્તિ તૂટે. એની મહત્તા જ્યાં સુધી એની જ્યાં સુધી રહેલી છે, આપણા મનની અંદર એના માટે જે માન રહેલું છે અથવા તો એમાં મોહ રહેલો છે એ જ્યાં સુધી વ્યાપ્ત હોય ત્યાં સુધી એ માયા તૂટતી નથી, અને એને જો તોડવું હોય તો એના પ્રત્યેનો અભાવ જરૂરી છે. અને અભાવ ક્યારે આવે કે જ્યારે એની તુચ્છતા આપણે સમજીએ, નાશવંતપણું સમજીએ, જ્યારે એના કરતા ભગવાનનું સુખ અને ભગવાનનો મહિમા અધિક, અનંત ગણો અધિક સમજીએ, ત્યારે એ જગતના એ પદાર્થો, વિષય આદિ જે સુખ છે એ અસદ, જે સુખ છે એ અસદ પદાર્થો છે એ તુચ્છ આપણને ભાષે. એ રીતે અહીંયા મહારાજ સમજાવે છે કે જે વિશેષ સુખની મહત્તા તે ભગવાન સિવાયના સર્વે જે પદાર્થ છે તે તુચ્છ હોય અને કચરા જેવા છે તેવો ભાવ થાય ત્યારે એ સોનું અને કચરો, એટલે સુવર્ણ અને કચરો બંને સમાન થઈ જાય. એમ જગતના સુખ પણ કચરા સમાન થઈ જાય. કચરો તો કચરો છે જ, કચરાની અંદર આપણી મન કદી વૃત્તિ આકર્ષાતી નથી, એ કચરો જ છે, એની અંદર ક્યારેય આપણે મોહાતા નથી. પણ જે સુખરૂપી સાધન આપણે ગણ્યું છે ને એ પણ આપણને કચરા જેવું લાગે. કયા સુખ? ભગવાનના સિવાયનું કોઈ પણ પ્રકારનું સુખ, ભગવાનને મૂકીને, ભગવાનને ત્યજીને કદાચ ઇન્દ્રાસન આપણને મળતું હોય તો પણ એ આપણા માટે સુખ નથી. અને ભગવાનના પામીને કદાચ એક તૂટલી ઝૂંપડીમાં પણ રહેવું પડે તો પણ એ સાચું સુખ છે. એટલા માટે અહીંયા વચનામૃતમાં મહારાજ કીધું, ત્યાગીની સમજણ કેવી હોય, અને જીવનમાં ગૃહસ્થ માટે પણ જ્યારે ભગવાનને પામવાની જ્યારે તાલાવેલી હોય અથવા તો જ્યારે તલ્લીનતા હોય ત્યારે એની સમજણ પણ એને આ ગુણ એમાંથી લેવા જેવો છે. મહારાજ કહે છે કે જગતના જે પદાર્થ છે એને કચરા સમાન જુએ, જગતના સુખને એ કચરા સમાન જુએ, જગતનું જે યશ, કીર્તિ, વૈભવ, ધન સંપત્તિ અથવા તો દેહ સંબંધી જે ઇન્દ્રિયોને તૃપ્ત કરવાની જે આપણે હોડમાં પડ્યા છીએ એ હોડમાંથી એને તુચ્છ સમજી એનો ત્યાગ કરે અને ભગવાનના સ્વરૂપની અંદર એ પોતાનું સુખ માણે. એટલે અહીંયા મહારાજે શબ્દ વાપર્યો. મહારાજ કહે છે કે જે ત્યાગી હોય તેને તો કચરો અને કંચન એ બેઉ બરોબર છે. એટલે મેં પણ કહું છું કચરાની કિંમત વધવા નથી, કચરો તુચ્છ સહજ રીતે થઈ જાય છે. કચરાને આપણે તિલાંજલિ આપતા આપણને મન ક્ષોભ થતું નથી અથવા ખટકો આપણને ખચકાતું નથી, પણ સારું પદાર્થ હોય એટલે મહારાજે શરૂઆતમાં વચનામૃતમાં એ શબ્દ વાપર્યો મહારાજ કે સારા સારા પદાર્થો ભેગા કરે, એટલે જે ગમતું હોય જેમાં મન ખેંચાતું હોય એવી વસ્તુઓની અંદર પણ મનની વૃત્તિ તોડે, એની અંદર મોહ તોડે, એની અંદરની એના ગુણ જે છે એને ગુણને એ તુચ્છ ગણે, એની અંદર રહેલી જે મહત્તા છે એને મહત્તાને ગૌણ ગણે અને ભગવાનની મહત્તાને સમજે. એટલે અહીંયા મહારાજે કીધું કે કચરો અને કંચન એ બેઉ બરોબર હોય, અને આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ હોય નહીં. મહારાજ કે એને કેવી સમજણ હોય કે આ પદાર્થ સારું છે ને આ નબળું છે અથવા તો આ પદાર્થ ભૂંડું છે, એવી સમજણ ન હોય. પુનાવાલા ભક્તો અહીંયા વાત એટલી સમજવાની છે કે ભૂંડું પદાર્થ હોય એમાં સહેજ દુર્ગંધ આવતી હોય તો આપણને સહજ રીતે એની અંદર આપણી મન વૃત્તિ નથી એમાં સ્થિર થવાની, અથવા તો આપણું મન ત્યાંથી ઉચાટ પામી જશે. કોઈ કુરૂપ વસ્તુ જોઈ હોય તો મન આપણું ત્યાં ઘૃણા કુદરતી થઈ જાય છે. આપણે ઉલટી વિસ્તા જોઈએ તો આપણને પણ મનમાં એની અંદર અભાવ આવી જ જાય છે, કારણ કે આપણે એની તુચ્છતા જાણી છે. પણ ભાવતી વસ્તુ મળી હોય અથવા તો ભાવતું સ્વરૂપ આપણને સારું રૂપ સુંદર રૂપ આપણે જોયું હોય અથવા તો એવા કોઈ પણ વિષયો જે આપણી પંચકર્મેન્દ્રિય છે એના દ્વારા જે જે વિષય ભોગવાતા હોય એ તમામ વિષયની અંદર જે તુચ્છ વસ્તુ છે, કચરો છે, કચરો જ રહેવાનો છે, એની અંદર સહજ અભાવ આવવાનો છે. પણ જે કંચન જેને આપણે ગણ્યું છે, અહીંયા શબ્દ મહારાજે કંચન વાપર્યો છે એટલે મોંઘો વાપર્યું છે, સુંદર વાપર્યું છે, એની અંદર કિંમત પણ રહેલી છે, એમાં સુખ પણ રહેલું છે, એવું જે જગત સંબંધી સારું જે સુખ છે એ સારા સુખને પણ આપણે જો તુચ્છ માનીએ કોની સન્મુખ, કોના કમ્પેરિઝનમાં, તો કે ભગવાનના સુખના કમ્પેરિઝનમાં, ભગવાનના રૂપના કમ્પેરિઝનમાં, તો એમાંથી આસક્તિ ભાંગશે, તો એમાંથી મનની વૃત્તિ ટળશે, તો એનો અભાવ આવશે. અભાવ આવશે તો વૈરાગ્ય થશે, અને ધર્મ જ્ઞાન ભક્તિને વૈરાગ્ય એ શોભાના અંગ નથી, માત્ર શોભા માટે નથી, એ આભૂષણ છે, એ ધારણ કરવા માટે એટલા માટે છે કે એ દેખાવ પૂરતા નથી, એને મન વૃત્તિથી એને આચરણ માટે મૂકવા માટેના છે. એટલા માટે મહારાજ અહીંયા કહે છે કે આ પદાર્થ સારું અને આ પદાર્થ ભૂંડું એવી તો સમજણ જ ન હોય. એટલે વિષયની અંદર એને કે આ સારું છે ને આ ભૂંડું એમાં એની વૃત્તિ ન જતી હોય, એનો અર્થ કે એની કિંમત ન સમજતા આવે એવું નથી, પાછું એની કિંમત એમાં આસક્તિ ન હોય, એમાં એની અંદર બંધન ન હોય, અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય તે સાચો ત્યાગી છે. મહારાજ કહે કે આ પદાર્થ સારું છે એટલે ભૂંડા પદાર્થમાં તો પ્રીતિ નથી થતી, પણ સારા પદાર્થમાં પણ પ્રીતિ થાય નહીં. એટલા માટે મહારાજે શબ્દ વાપર્યો કે આ પદાર્થ સારું ને આ પદાર્થ ભૂંડું એવું ન હોય. એના માટે બંને પદાર્થ જે શરીર સંબંધી સુખના છે, વ્યવહાર સંબંધી સુખના છે, જગત સંબંધી સુખના છે, ઉકેડા સમાન એવા જે સુખ છે એવા તમામ એને નરક સમાન ભાસે, એને ભૂંડા વાળશે. એટલે એને ભેદ ન હોય કે આ આ સારું છે ને આ નરસું, મારા માટે બધું ભગવાનને મૂકીને તમામ વસ્તુ એ તુચ્છ છે, એ મલિન છે અને એ માયિક છે, એવો ભાવ રાખી અને પદાર્થમાં મનને ન આકર્ષવા દે અથવા તો એમાં ન બંધાય, એમાં પ્રીતિ ન થાય, એમાં હેત ન થાય, અને એક ભગવાનને વિશે જ પ્રીતિ હોય તે સાચો ત્યાગી. મહારાજ કે એવી સમજણ રાખીને એક ભગવાનને વિશે પ્રીતિ રાખે, એ જ ભગવાનના સાનિધ્યને એ સ્વીકારે, એ જ ભગવાનના શરણાગતિને સ્વીકારે, એ જ ભગવાનની ભક્તિ કરે, એ જ ભગવાનનો મહિમા ગાય, સમજે અને પોતાના જીવનમાં દ્રઢ કરે, એવી રીતે જે વર્તતો હોય તેને મહારાજ કે સાચો ત્યાગી કરવો. એટલે આના ઉપરથી આપણે વાલા ભક્તો એટલું શીખીએ કે જે ત્યાગી હોય એના ગુણ એ જીવાત્માને માટે, એ ત્યાગાશ્રમને સાર્થક કરવાને માટે અને જન્મને સફળ કરવા માટે એના ગુણ કેવા હોય, તો એને કેવળ એક ભગવાનના સ્વરૂપની અંદર એને પ્રીતિ હોય અને ભગવત સંબંધી ધર્મ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય એની અંદર પ્રીતિ હોય, અને એને મૂકીને એ જે સિદ્ધાંત છે એને મૂકીને અન્ય અસદ પદાર્થો, કોઈ પણ પ્રકારના પદાર્થો હોય, એ ચાહે શરીર સંબંધી હોય, વિષય સંબંધી હોય કે કોઈ પણ પ્રકારના હોય, એની અંદર એને પ્રીતિ રહે નહીં. પ્રીતિ પણ ન રહે, તૃષ્ણા પણ ન રહે, અને ભેગા કરીને પણ ન રાખે, કારણ કે જો એ ભોગવતો રહેશે તો સહજ રીતે એની વિષય આસક્તિ એની વધવાની છે. એટલે એવા એને ભેગા કરીને પણ ન રાખે, એની અંદર તૃષ્ણા પણ ન રાખે, અને એને તુચ્છ પણ સમજે, એટલે મન, કર્મ અને વચન ત્રણે કરીને એનો ત્યાગ કરે, ત્યારે એ સંસારના સંબંધી વિષયો છે એનો ત્યાગ થાય, અને તો જ ભગવાનના સ્વરૂપની અંદર એને મન સ્થિર થાય અને ભક્તિ એની સાર્થક થાય. અને એવું જે કરતો હોય એ સાચો ત્યાગી, એ મોટા ત્યાગી, એ જ સાચા સંત. અને એ સિદ્ધાંતને જો આપણે ગૃહસ્થ આશ્રમમાં જો બેસાડીએ તો હરિભક્ત માટે પણ એની મર્યાદા બતાવી છે કે મર્યાદામાં રહીને જો વિષય ભોગવે ત્યાં સુધી એના માટે સદ્ધર્મ છે, એ પુણ્યકર્મ છે, એનું ધર્માચરણ છે અને એવો એના માટેનો સદાચાર છે, એનું આચરણ કરીને એ જીવાત્મા મર્યાદામાં રહીને વિષય આસક્તિને ભોગે પણ એમાં આસક્ત થાય નહીં, એમાં બંધાય નહીં, એની અંદર હેત ન કરે. પણ હેત કરવા માટે તો, પ્રીતિ કરવા માટે તો કેવળ એક પરમાત્માનું જ સ્વરૂપે એને અંગીકાર કરે, સ્વીકાર કરે અને ભગવાનના સાનિધ્યની અંદર ભગવાનના શરણે કાયમ જીવાત્મા રહે અને ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એને અનુસરે, પોતપોતાના જે આશ્રમ પોતપોતાનો જે વર્ણ એ પ્રમાણે પોતાના ધર્મનું આચરણ કરે, એ જ રીતે ભગવાનની ભક્તિ કરે અને એ જ રીતે પોતાના આત્મજ્ઞાનનું સ્વરૂપ આપણે શાસ્ત્રોએ સમજાવ્યું છે અને વચનામૃત પણ મહારાજે સમજાવ્યું છે કે પોતાના આત્મ સ્વરૂપને ઓળખે અને ભગવાનના સ્વરૂપને ઓળખે, એને જ શાશ્વત જ્ઞાન કીધું છે, એને શાશ્વત જ્ઞાન કીધું છે. એવા શાશ્વત જ્ઞાનને એ અનુભવે, અનુસરે અને જે જગત સંબંધી વિષયોનો વૈરાગ્ય રાખે અને એવું વૈરાગ્ય થઈને એ ભગવાનનું ભજન કરે અને એક ભગવાનને વિશે પ્રીતિ હોય તેને સાચો ત્યાગી કીધો, તેને સાચો સત્સંગી કીધો. એ રીતે અહીંયા મહારાજે આપણને આ સંસારરૂપી બંધનમાંથી કેમ મુક્ત થવું એનું સુંદર મહારાજે આપણને અહીંયા દ્રષ્ટાંત સમજાવ્યું છે. વાલા ભક્તો, આપણે પણ આવા મનુષ્ય જન્મને સાર્થક કરવાને માટે આપણા જીવનની અંદર પણ ક્યારે આપણને આવી વિષયાસક્તિ ન થઈ જાય એનો ખટકો રાખીએ અને આ સંસાર સંબંધી જે પણ સુખ છે કેવા છે, તો જેમ ઉકરડામાંથી કોઈ કંગાલ વ્યક્તિ એ દાણા વીણીને ખાતો હોય, એનો આહાર લેતો હોય, એમ આ જગતનો જીવ જો બનીને આ જીવ રહેશે તો એ સંસારરૂપી વિષયોમાંથી ઉકરડામાંથી આહાર વીણીને ખાશે. પણ જો ભગવત સંબંધી જો એને મહિમા સમજાણો હશે અને જીવાત્મા મુમુક્ષુ થયો હશે તો ચોક્કસ એ ભગવાન સંબંધી જે સુખ છે એ સુખને એ અનુભવશે અને આ જગતના ઉકરડામાંથી એ ફેંદવાનું બંધ થશે. અને એવી સમજણ સાથે આપણે ભગવાનની ભક્તિની અંદર અનુસરીએ તો ભગવાનનો રાજીપો એ આપણા ઉપર ઉતરે. વાલા ભક્તો, આજે કળિયુગની અંદર આ સમજણને પચાવી એ થોડી કઠણ લાગે, કારણ કે આપણે સમગ્ર માયાને વિષયથી ઘેરાયેલા છીએ. પણ જો મનને આપણે મજબૂત કરીએ અને ભગવાન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીએ અને શાસ્ત્રના વચનને જો અનુસરીએ તો એ સ્થિતિ અશક્ય નથી, એ સ્થિતિને પામી શકાય છે. અને મેં પહેલા જેમ વાત કરી કે પૂર્વે પણ અનંત જીવો આ સિદ્ધાંતને અનુસરીને સંસારને મોહમાયાથી મુક્ત થઈને ભગવાનના ધામમાં સુખિયા થયા છે અને હજારો જીવાત્મા જે આને અનુસરશે એ ભગવાનના ધામને પામી અનંત સુખને અનુભવશે. માટે આપણે પણ એ સુખની અનુભૂતિ માટે આપણે કાર્યશીલ રહીએ એવી દરેક હરિભક્તોને ભલામણ સાથે ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું 36મું છે. સજાન સ્વામી મહારાજની જય.